Yohane la prima suata, che non so cosa dire, avanti su. E poi Galino Samudra, che Tiberias non chiama, e non chiama parte di suo goyo. Dopo non morto Samudra, e non passa il goyo. E anche se non è mandato per il suo carata, che è il suo disata. E su parte per goyo. E anche per la natura, se becco. E i giudici non passano, passano tu. માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને પૂછે છે કે તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી ક્યાંથી લઈએ. પણ તેણે તેને પારખવા સારું પૂછ્યું, કેમ કે તે શું કરવાનો હતો એ પોતે જાણતો હતો. ફિલિપે તેને ઉત્તર આપ્યો કે 200 દિનારની રોટલી તેઓને સારું બસ નથી, કે તેઓમાંના દરેકને થોડું થોડું મળે. તેના શિષ્યોમાંનો એક એટલે સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા તેને કહે છે, એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પણ તે આટલા બધાને કેમ પહોંચે? ઈસુએ કહ્યું કે લોકોને બેસાડો. હવે તે ઠેકાણે ઘણું ઘાસ હતું, તેઓ બેસી ગયા અને પુરુષોની સંખ્યા આશરે 5-1 હજારની હતી. ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું એ જ રીતે આપ્યું. તેઓ ધરાયા પછી એ પોતાના શિષ્યોને કહે છે કે કંઈ નકામું ન જાય માટે છાંડેલા કકરા એકઠા કરો. તે માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની 5 રોટલીમાંના જે છાંડેલા કકરા જમનારાઓએ રહેવા દીધા હતા તેઓની 12 ટોપલી ભરી. માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું કે જે પ્રબોધક જગતમાં આવનાર છે તે નિશ્ચય આજ છે. લોક આવીને મને રાજા કરવા સારું જબરજસ્તી પકડવાના છે. એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલો ચાલ્યો ગયો. સાંજ પડી ત્યારે તેના શિષ્યો સમુદ્ર કાંઠે ગયા. હોળીમાં બેસીને તેઓ કફર નહુમ જવાને સમુદ્રને પીલે પાર જતા હતા. તે વખતે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યો ન હતો. ભારે વાવાયાથી સમુદ્ર ઉછળતો હતો. જ્યારે તેઓ હલેસા મારીને આશરે 2 ગાંવ ગયા ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતો અને હોળીની પાસે આવતો દેખીને તેઓ બીજા. પણ તે તેઓને કહે છે કે તો હું છું, બિહોમાં. ત્યારે ખુશીથી તેઓએ તેને હોળીમાં લીધો અને તેઓ જ્યાં જતા હતા તે જગાએ હોળી તરત આવી પહોંચી. બીજે દહાડે જે લોકો સમુદ્રને પેલે પાર ઉભા રહ્યા હતા તેઓએ જોયું કે હોળી વિના બીજી તે ઠેકાણે ન હતી અને તે હોળી પર ઈસુ પોતાના શિષ્યો સાથે ગયો ન હતો, પણ એકલા તેના શિષ્યો ગયા હતા. તો પણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓ રોટલી ખાધી હતી તે ઠેકાણા પાસેના તિબેરિયાસથી બીજી હોળીઓ આવી. માટે જ્યારે તે લોકોએ જોયું કે ઈસુ તેમજ તેના શિષ્યો તે ઠેકાણે નથી, ત્યારે તેઓ પોતે હોળીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કફર નહુમ આવ્યા. પછી સમુદ્ર ને પેલે પાર તેઓ તેને મળીને તેને પૂછ્યું કે રાબી, તું ક્યારે અહીંયા આવ્યો? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે તમે ચમત્કાર જોયા એ માટે તમે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને ધરાયા એ માટે શોધો છો. જે અન્ન ના સ્વન છે તેને સારું નહીં, પણ જે અન્ન અનંત જીવન સુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે તેને સારું મહેનત કરો, કેમ કે દેવ બાપે તેના પર મહોર કરી છે. ત્યારે તેઓ તેને પૂછ્યું કે અમે દેવના કામ કરીએ તે સારો મારે શું કરવું જોઈએ? ઈશ્વરે તેમને ઉત્તર આપ્યો કે જેને તેને મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ દેવનું કામ છે. માટે તેઓ તેને કહ્યું કે તું 100 ચમત્કાર દેખાડે છે, તમે તે જોઈને તારા પર વિશ્વાસ કરીએ? તું શું કામ કરે છે? તમારા બાપ દાદાએ તો રાનમાં માના ખાધું, જેમ લખેલું છે કે તમે આ 10 મણી તેઓને ખાવાની રોટલી આપી. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે તે રોટલી હું સાયા 10 મણી તમને આપી નથી, આ 10 માંથી જે ખરી રોટલી આવે છે એ મારો બાપ તમને આપે છે. કેમ કે આ 10 માંથી જે ઉતરીને જગતને જીવન આપે છે તે દેવની રોટલી છે. ત્યારે તેઓ તેને કહ્યું કે પ્રભુ તે રોટલી સદા અમને આપ. ઈસુએ તેઓને કહ્યું કે જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવે છે એને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે એને કદી નહીં જ લાગશે, તરસ નહીં જ લાગશે. પણ મેં તમને કહ્યું કે તમે મને જોયો છે તો પણ વિશ્વાસ નથી કરતા. બાપ મને જે આપે છે તે સગળું મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ, કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં પણ જેને મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને આકાશથી ઉતર્યો છું. જેને મને મોકલ્યો છે તેની ઈચ્છા એ છે કે તેને મને જે આપ્યું છે તે સર્વમાંથી હું કંઈ ખોઉં નહીં પણ છેલ્લે દહાડે તેને પાછું ઉઠાડું, કેમ કે મારા બાપની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે, અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. એ માટે યહૂદીઓએ તેને વિશે કચકચ કરી, કેમ કે તેને કહ્યું હતું કે આકાશમાંથી ઉતરેલી રોટલી હું છું. તેઓએ કહ્યું કે યુસુફનો દીકરો ઈસુ, જેના મા બાપને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કહે છે કે આકાશમાંથી ઉતર્યો છું. ઈસુએ તેમને ઉત્તર આપ્યો કે તમે માહો માહે કચકચ ન કરો, જે મારા બાપે મને મોકલ્યો છે તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો, અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. પ્રબોધકના પુસ્તકોમાં એમ લખેલું છે કે તેઓ સગળા દેવથી શીખેલા થશે. જે કોઈ બાપની પાસેથી સાંભળીને શીખ્યો છે એ મારી પાસે આવે છે, કેમ કે કોઈ માણસે બાપને જોયો નથી, દેવની પાસેથી જે આવ્યો છે તેણે જ બાપને જોયો છે. હું તમને ખચિત ખચિત કહું છું કે જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. હું જીવની રોટલી છું. તમારા બાપ દાદાઓએ રામમાં માના ખાધું અને તેઓ મરી ગયા. જે રોટલી આકાશમાંથી ઉતરે છે તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મરે નહીં. જે જીવતી રોટલી આકાશમાંથી ઉતરી છે તે હું છું. જો કોઈ એ રોટલી ખાય તો તે સદા જીવતો રહેશે. વળી જે રોટલી હું આપીશ એ મારું માંસ છે, જે જગતના જીવનને સારું હું આપીશ. એ માટે યહૂદીઓએ મહામાયાવી વાત કરતા કહ્યું કે માણસ પોતાનું માંસ આપણને ખાવાને શીર્ષે આપી શકે. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તમારામાં જીવન નથી. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંત જીવન છે, અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ, કેમ કે મારું માંસ ખરેખર ખાવાનું છે અને મારું લોહી ખરેખર પીવાનું છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે એ મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. જેમ જીવતા બાપે મને મોકલ્યો છે અને હું બાપને આશરે જીવું છું, તેમ જે મને ખાય છે તે પણ મારે આશરે જીવશે. જે રોટલી આકાશમાંથી ઉતરી તે એ જ છે. જેમ તમારા બાપ દાદાઓ ખાઈને મરી ગયા તેવી એ નથી. આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે. તેણે કફરનહુમના સભાસ્થાનમાં બહુ જ કરતા એ વાતો કહી. એ માટે તેના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું કે આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે? પણ મારા શિષ્યો વિશે કચકચ કરે છે. એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે શું એ તમને ઠોકર ખવડાવે છે? ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલા હતો ત્યાં જો તેને પાછો ચડતા તમે દેખો તો કેમ? જે દિવાળે છે તે આત્મા છે, માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે એ આત્મા તથા જીવન છે. પણ તમારામાંના કેટલાયક અવિશ્વાસીઓ છે, કેમ કે કોણ અવિશ્વાસીઓ છે અને કોણ તેને પર સ્વાધીન કરવાનો છે એ ઈસુ પ્રથમથી જાણતો હતો. એણે કહ્યું કે મેં એ જ કારણથી તમને કહ્યું કે બાપ તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી. આ સાંભળીને તેના શિષ્યોમાંના ઘણા પાછા જઈને ત્યાર પછી તેની સાથે ચાલ્યા નહીં. એ માટે ઈસુએ 12 શિષ્યોને પૂછ્યું કે શું તમે પણ જતા રહેવા ચાહો છો? સિમોન પિત્તરે તેનો ઉત્તર દીધો કે પ્રભુ અમે કોની પાસે જઈએ? અનંત જીવની વાતો તો તારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે દેવનો પવિત્ર એ તું જ છે. ઈસુએ તેઓને ઉત્તર દીધો, એ શું મેં તમે તમને બહારને પસંદગીઓ નહોતા કર્યા, પણ તમારામાંનો એક જણ તો શેતાન છે, એણે તો સિમોના દીકરા યહુદા ઇસ્કારિયોત વિશે એ કહ્યું હતું, કેમ કે બારમાનો એક છતાં તેને પશ્વાધીન કરનાર હતો.
યોહાનની સુવાર્તા 7મો અધ્યાય. એ પછી ઈસુ ગાલિલમાં ફર્યો, કેમ કે યહૂદીઓ તેને મારી નાખવા ચૂકતા હતા, માટે યહૂદીયામાં ફરવાને તે ચાલતો નહોતો. હવે યહૂદીઓનું માનવા પર્વ પાસે આવ્યું હતું, માટે તેના ભાઈઓએ તેને કહ્યું કે અહીંથી નીકળીને યહૂદીયામાં જા, જોકે તું જે કામો કરે છે તે તારા શિષ્યો પણ જુએ, કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી મુક્ત રીતે કંઈ કરતો નથી. જે તું એ કામો કરે છે તો જગતની આગળ પોતાને જાહેર કર, કેમ કે તેના ભાઈઓએ પણ તેના પર વિશ્વાસ કર્યો ન હતો. ત્યારે ઈસુ તેઓને કહે છે કે મારો સમય હજી આવ્યો નથી, પણ સઘળા સમય તમને સરખા છે. જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે, કેમ કે તે વિશે હું એવી સાહેબી આપું છું કે તેના કામ ગુંડા છે. તમે આ પર્વમાં જાઓ, મારો સમય હજી પૂરો થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી. તે તેઓને એ વાત કહીને ગાલિલમાં જ રહે. પરંતુ તેના ભાઈઓ પર્વમાં ગયા પછી તે પણ પ્રગટ રૂપે તો નહીં, પણ જાણે કે છાની રીતે ત્યાં ગયો. ત્યારે યહૂદીઓએ પર્વમાં તેની શોધ કરતા કહ્યું કે તે ક્યાં છે. તેને વિશે લોકોમાં ઘણી ચર્ચા ચાલી, કેમ કે કેટલાયે કહ્યું કે તે ભલો માણસ છે, બીજાઓએ કહ્યું કે એમ નથી, પણ લોકોને તે ભૂલાવે છે. તો પણ યહૂદીઓના ધાકને લીધે તેને વિશે કોઈ ખુલ્લી રીતે બોલ્યું નહીં. પણ પર્વ અધવાડ્યું ત્યારે ઈસુએ મંદિરમાં જઈને બોધ કર્યો, ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે. માટે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે મારો બોધ તમારા પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો છે તેનો છે. જો કોઈ તેની ઈચ્છા પૂરી કરવા ચાહે તો આ બોધ વિશે તે સમજશે કે દેવથી છે, કે હું પોતાથી બોલું છું. જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે તે જ ખરો છે, અને તેનામાં કંઈ અન્યાય નથી. સુમિતાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી, પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાડતો નથી, તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો? લોકોએ તેને ઉત્તર આપ્યો કે તને ભૂત વળગેલું છે, કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે મેં એક કામ કર્યું અને તમે સઘળા આશ્ચર્ય પામ્યા છો. આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે, તે મૂસાથી છે એમ તો નહીં, પણ બાપ દાદાઓથી છે, અને તમે વિશ્રામવારે માણસને સુન્નત કરો છો. મૂસાના નિયમ સત્રનું ઉલ્લંઘન ન થાય એટલા સારું જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે, તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો? દેખા પ્રમાણે ન્યાય ન ઠરાવો, પણ યથાર્થ ન્યાય ઠરાવો. ત્યારે યરૂશલેમમાંના કેટલાય કહ્યું કે જેને તેઓ મારી નાખવાની કોશિશ કરે છે તે તું એ જ નથી, પણ જુઓ એ તો પ્રગટ રીતે બોલે છે અને તેને અને તેઓ તેને કંઈ કહેતા નથી. અધિકારીઓ તું ખરેખર જાણતા હશે કે ખ્રિસ્ત છે, તો પણ અમે એ માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવેલો છે, પણ જ્યારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહીં કે તે ક્યાંથી આવે છે. એ માટે ઈસુએ મંદિરમાં બોધ કરતા ઘંટો પાડીને કહ્યું કે તમે મને જાણો છો અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો, અને હું તો મારી મેળે આવ્યો નથી, પણ જેણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેને તમે જાણતા નથી. હું તેને જાણું છું, કેમ કે હું તેની પાસેથી આવ્યો છું અને તેણે મને મોકલ્યો છે. માટે તેઓએ તેને પકડવાનો એક પ્રયત્ન કર્યો, પણ તેનો સમય હજી આવ્યો ન હતો, માટે કોઈએ તેના પર હાથ નાખ્યો નહીં. પણ લોકોમાંથી ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે ખ્રિસ્ત આવશે ત્યારે આ માણસ જે ચમત્કાર કરે છે તે કરતા શું તે વધારે કરશે? તેને વિશે લોકો એવી કચકચ કરતા હતા. એ ફરીસીઓએ સાંભળ્યું ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરીસીઓએ તેને પકડવાને ભાલદાર મોકલ્યા. ત્યારે ઈસુએ કહ્યું કે હજી થોડી વાર હું તમારી સાથે છું, પછી જેણે મને મોકલ્યો છે તેની પાસે હું જાઉં છું. તમે મને શોધશો પણ હું તમને નહીં જડીશ, અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી નથી શકતા. ત્યારે યહૂદીઓએ માહોમાહે કહ્યું કે આ માણસ ક્યાં જશે, આપણને જડશે જ નહીં, શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને વોટ કરશે? તમે મને શોધશો પણ હું તમને નહીં જડીશ, અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી નથી શકતા. એવી જે વાત તેણે કહી તે સી છે? હવે પર્વને છેલ્લે તથા મોટે દાડે ઈસુએ ઉભા રહીને ઘાટો પાડતા કહ્યું, જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે એમ એ કહ્યું, કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યો ન હતો, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો. તે માટે લોકોમાંથી કેટલાય તે વાતો સાંભળીને કહ્યું કે આમના પ્રબોધક ખતીબ એ જ છે. બીજાઓએ કહ્યું કે એ જ ખ્રિસ્ત છે. પણ કેટલાય તો કહ્યું કે શું ગાલિબમાંથી ખ્રિસ્ત આવવાનો છે? શું શાસ્ત્રમાં એવું નથી લખેલું કે દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે? એ માટે તેને વિશે લોકોમાં ફૂટ પડી. તેઓ મને કેટલાય તો તેને પકડવા ચાલ્યું, તેના પર કોઈએ હાથ નાખ્યો નહીં. ત્યારે ભાગદારો મુખ્ય યાજકોની તથા ફરિશ્યોની પાસે આવ્યા. તેઓએ તેઓને પૂછ્યું કે તમે તેને કેમ લાવ્યા નહીં? ભાગદારોએ ઉત્તર આપ્યો કે એના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી. ત્યારે ફરિશ્યોએ તેઓને ઉત્તર આપ્યો કે શું તમે પણ ભૂલાવો ખાધો? અધિકારીઓમાંથી અથવા ફરિશ્યોમાંથી કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે? પણ આ જે લોક નિયમશાસ્ત્ર જાણતા નથી તેઓ શાપિત છે. નિકોડિમસ તેઓમાંનો એક જે અગાઉ તેની પાસે આવ્યો હતો તેઓને પૂછે છે કે માણસનું સાંભળ્યા અગાઉ અને તે જે કરે છે તે જાણ્યા વિના આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય ઠરાવે છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે શું પણ શું ગાલિલનો છે? શોધ કરીને જુઓ, કેમ કે કોઈ પ્રબોધક ગાલિલમાંથી ઉત્પન્ન થવાનો નથી. પછી તેઓ પોતપોતાને ઘેર ગયા.
યોહાને લખેલું સુવાર્તા 8મો અધ્યાય. પણ ઈસુ જૈતુનના પહાડ પર ગયો, પરોઢીએ તે ફરી મંદિરમાં આવ્યો. ત્યારે સગળા લોક તેની પાસે આવ્યા અને તેણે બેસીને તેઓને દૂર કર્યું. ત્યારે શાસ્ત્રી તથા ફરોશો બીજામાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે અને તેને વચમાં ઊભી રાખીને તેઓ તેને કહે છે કે ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતા જ પકડાય છે. હવે મૂસાએ નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે એવીઓને પથ્થરે મારવી, તો તું તેને વિશે શું કહે છે? પણ તેના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે માટે તેનું પરીક્ષણ કરતા તેઓએ કહ્યું. પણ ઈસુએ નીચા વળીને ભય પર આંગળી લખ્યું. તેઓએ તેને પૂછ્યા કર્યું ત્યારે તેણે ઊભા થઈને તેઓને કહ્યું કે તમારામાં જે કોઈ પાપ વગરનું હોય તે પહેલો તેના પર પથ્થર નાખે. ફરી તેના નીચા વળીને આંગળી વડે ભય પર લખ્યું. તેઓ એ સાંભળીને ઘડાથી માંડીને એક પછી એક નીકળી ગયા અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રહેલી સ્ત્રીને મૂકી ગયા. ત્યારે ઈસુ ઉભો થયો અને તેને પૂછ્યું કે બાળ, તેઓ ક્યાં છે? શું કોઈએ તેને દોષિત ઠરાવી નથી? તેણે કહ્યું કે પ્રભુ, કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત નથી ઠરાવતો, તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાસે આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. ત્યારે ફરોશોએ તેને કહ્યું કે તું તારે પોતાના વિશે સાહિદી આપે છે, તારી સાહિદી ખરી નથી. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જો હું પોતાને વિશે સાહિદી આપું છું તો પણ મારી સાહિદી ખરી છે, કેમ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું એ હું જાણું છું, પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું અથવા ક્યાં જાઉં છું. તમે જે પ્રમાણે ન્યાય ઠરાવો છો હું કોઈનો ન્યાય ઠરાવતો નથી, પણ જો હું ન્યાય ઠરાવું તો મારો ન્યાય ખરો છે, કેમ કે હું એકલો નથી, પણ હું તથા બાપ જેણે મને મોકલ્યો છે તે બંને છીએ. પણ તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે બે માણસની સાહિદી ખરી છે. હું મારા પોતાના વિશે સાક્ષી આપનાર છું, સાહિદી આપનાર છું, અને બાપ જેણે મને મોકલ્યો છે તે મારા વિશે સાહિદી આપે છે. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તારો બાપ ક્યાં છે? ઈસુએ ઉત્તર આપ્યો કે તમે મને તેમજ મારા બાપને પણ ઓળખતા નથી. જો તમે મને ઓળખત તો તમે મારા બાપને પણ ઓળખત. મંદિરમાં તે બોધ કરતો હતો ત્યારે તેના ભંડાર આગળ એ વાતો કહી, પણ કોઈએ તેને પકડ્યો નહીં, કેમ કે તેનો સમય હજી સુધી આવ્યો ન હતો. તેથી તેણે તેઓને ફરીથી કહ્યું કે હું જવાનો છું અને તમે મને શોધશો, અને તમે તમારા પાપમાં મળશો. જ્યાં હું જવાનો છું ત્યાં તમે આવી શકતા નથી. તેથી યહૂદીઓએ કહ્યું કે શું તે આપઘાત કરશે, કેમ કે તે કહે છે કે જ્યાં હું જવાનો છું ત્યાં તમે આવી શકતા નથી. તેણે તેઓને કહ્યું કે તમે નીચેના છો, હું ઉપરનો છું. તમે આ જગતના છો, હું આ જગતનો નથી. એ માટે મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો, કેમ કે હું તે છું. એવો જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તમારા પાપમાં મરશો. તે માટે તેઓએ તેને પૂછ્યું કે તું કોણ છે? ઈસુએ તેઓને કહ્યું કે પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ મારે તમારા વિશે કહેવાનું તથા ન્યાય ઠરાવવાનું ઘણું છે, તો પણ તેણે મને મોકલ્યો છે તે ખરો છે અને મેં તેની પાસેથી જે વાતો સાંભળી છે તે હું જગતને કહું છું. તે અમારી સાથે બાપ વિશે વાત કરે છે તે તેઓ સમજ્યા નહીં. તે માટે ઈસુએ કહ્યું કે જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું તે જ છું અને હું મારી પોતાની મેળે કંઈ કરતો નથી, પણ જેમ બાપે મને શીખ્યું છે તેમ હું એ વાતો કહું છું. પણ જ્યારે મને મોકલ્યો છે તે મારી સાથે છે, ત્યારે મને એકલો મૂક્યો નથી, કેમ કે જે કામો તેને ગમે છે તે હું નિત્ય કરું છું. તે એ વાતો કહેતો હતો ત્યારે ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. તેથી જે યહૂદીઓએ તેના પર વિશ્વાસ કર્યો હતો તેઓને ઈસુએ કહ્યું કે જો તમે મારા પર મારા વચન મારો તો ખરેખર તમે મારા શિષ્યો છો અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. તેઓએ તેને ઉત્તર આપ્યો કે અમે ઇબ્રાહીમના વંશજો છીએ અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી, તો તું કેમ કહે છે કે તમને મુક્ત કરવામાં આવશે? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે. હવે જે દાસ છે તે હંમેશા ઘરમાં રહેતો નથી, પણ દીકરો હંમેશા રહેશે. માટે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. તમે ઇબ્રાહીમના વંશજો છો એ હું જાણું છું, તમારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાની કોશિશ કરો છો. મેં મારા બાપની પાસે જે જોયું છે તે હું કહું છું અને તમે પણ તમારા બાપની પાસે જે સાંભળ્યું છે તે તમે કરો છો. તેઓએ ઉત્તર આપ્યો કે ઇબ્રાહીમ અમારો બાપ છે. ઈસુ તેઓને કહે છે કે જો તમે ઇબ્રાહીમના સંતાન હો તો ઇબ્રાહીમના કામ કરો, પણ મને એટલે દેવની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો. ઇબ્રાહીમે એવું કર્યું નહોતું. તમે તમારા બાપના કામ કરો છો. તેઓએ તેને કહ્યું કે અમે વ્યભિચારથી જન્મ્યા નથી, અમારો એક જ બાપ છે એટલે દેવ. ઈશ્વરે તેઓને કહ્યું, જો દેવ તમારો બાપ હોત તો તમે મારા પર પ્રેમ રાખત, કેમ કે હું દેવમાંથી નીકળીને આવ્યો છું, કેમ કે હું મારી પોતાની મેળે આવ્યો નથી, પણ તેણે મને મોકલ્યો છે. મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી, મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. તમે તમારા બાપ શેતાનના છો અને તમારા બાપની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહીં. જ્યારે તે જૂઠું બોલે છે ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠ્ઠો અને જૂઠાનો બાપ છે. પણ હું સત્ય કહું છું તેથી તમે મારું માનતા નથી. તમારો માનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું તો શા માટે તમે મારું માનતા નથી? જે દેવનો છે તે દેવના વચન સાંભળે છે, તમે દેવના નથી માટે તમે તે સાંભળતા નથી. યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે તું સમૃહની છે અને તને ભૂત વળગેલું છે, એ અમારું કહેવું શું વ્યાજબી નથી? ઈસુએ ઉત્તર આપ્યો કે મને ભૂત વળગેલું નથી, પણ હું મારા બાપને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો. પણ હું મારું પોતાનું માન શોધતો નથી, શોધનાર તથા ન્યાય કરનાર એક છે. હું તમને ખચિત ખચિત કહું છું કે જો કોઈ મારું વચન પાળે તો તે કદી મોત દેખશે નહીં. યહૂદીઓએ તેને કહ્યું, તને ભૂત વળગેલું છે એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહીમ તેમજ પ્રભુ પણ તું કહે છે કે જે કોઈ મારા વચન પાળે તો તે કદી મોત પામશે નહીં. તું તો અમારા પિતા ઇબ્રાહીમ કરતા મોટો છે, તે તો મરણ પામ્યો છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે, તું કોણ હોવાનો દાવો કરે છે? ઈસુએ ઉત્તર આપ્યો કે જો હું પોતાને માન આપું તો મારો માન કંઈ જ નથી, મને માન આપનાર તો મારો બાપ છે, જેના વિશે તમે કહો છો કે તે મારો દેવ છે. વળી તમે મને ઓળખ્યો નથી, પણ હું તેને ઓળખું છું. જો હું કહું કે હું તેને નથી ઓળખતો તો હું તમારા જેવું જૂઠો ઠરું, પણ હું તેને ઓળખું છું અને તેનું વચન પાળું છું. તમારો બાપ ઇબ્રાહીમ મારો સમય જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ થયો. ત્યારે યહૂદીઓએ તેને કહ્યું કે હજી તો તું 50 વર્ષ થયો નથી અને શું તે ઇબ્રાહીમને જોયો છે? ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે ઇબ્રાહીમનો જન્મ થયા પહેલાનો હું છું. ત્યારે તેઓએ તેને મારવાને પથ્થર હાથમાં લીધા, પણ ઈસુ સંતાઈ જઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો.
યોહાની સુવાર્તા તેનો 9મો અધ્યાય. તે રસ્તે જતો હતો એવામાં તેણે એક જન્મથી નાના માણસને દેખ્યો. તેના શિષ્યોએ તેને પૂછ્યું કે રાબી, જે પાપને લીધે એ માણસ અંધો જન્મ્યો તે પાપ કોણે કર્યું? એને કે એના બાપ મા બાપે? ઈસુએ ઉત્તર આપ્યો કે એણે કે એના મા બાપે પાપ કર્યું તેથી નહીં, પણ દેવના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. જ્યાં સુધી દહાડો છે ત્યાં સુધી જેણે મને મોકલ્યો છે તેના કામ આપણે કરવા જોઈએ. રાત આવે છે કે જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી. જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું. એમ કહીને તે ભોંય પર થૂક્યો અને તે થૂકથી કાદવ બનાવીને તેને તે કાદવ તે આંધળાની આંખો પર ચોપડ્યો અને તેને કહ્યું કે તું જઈને સિલો આ અર્થાત મોકલેલોના કુંડમાં ધો. ત્યારે તે ગયો અને ધોઈને દેખતો થઈને ઘેર આવ્યો. તે ઉપરથી તેના પાડોશીએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓ કહ્યું કે જે બેસીને ભીખ માંગતો હતો તે શું એ જ નથી? કેટલાકે કહ્યું કે હા તે એ જ છે. બીજાઓએ કહ્યું કે ના, પણ તે ત્યાં જેવો છે. તેણે પોતે કહ્યું કે હું તે જ છું. તેઓએ તેને પૂછ્યું કે ત્યારે તારી આંખો સી રીતે ઉઘડી ગઈ? તેણે ઉત્તર આપ્યો કે જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ કર્યો અને મારી આંખો પર તે ચોપડીને મને કહ્યું કે તું સીલો આ કુંડમાં જઈને ધો. માટે હું ગયો અને ધોઈને દેખતો થયો. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તે ક્યાં છે? તે કહે છે કે હું જાણતો નથી. જે અગાઉ આંધળો હતો તેને તેઓ પડોશીઓની પાસે લઈ આવ્યા. હવે જે દિવસે ઈસુએ કાદવ કરીને તેની આંખો ઉઘાડી હતી તે દિવસે વિશ્રામવાર હતો. તે માટે પડોશીએ પણ ફરીથી તેને પૂછ્યું કે તું સી રીતે દેખતો થયો? તેણે તેઓને કહ્યું કે તેણે મારી આંખો પર કાદવ ચોપડ્યો અને હું ધોઈને દેખતો થયો છું. તેથી પડોશીઓ મને કેટલાકે કહ્યું કે તે માણસ દેવની પાસેથી આવ્યો નથી કેમ કે તે વિશ્રામવાર પાડતો નથી. પણ બીજાઓએ કહ્યું કે પાપી માણસ એવા ચમત્કાર સી રીતે કરી શકે? એમ તેઓમાં બે પક્ષ પડ્યા. તેઓ ફરીથી તેના ધણે પૂછે છે કે તેણે ઘણી આંખો ઉઘાડી માટે તેને વિશે તું શું કહે છે? ત્યારે તેણે કહ્યું કે તે પ્રબોધક છે. પણ યહૂદીઓએ તે દેખતા પહેલાના મા બાપને તેડાવ્યા. ત્યાં સુધી તે આંધળો હતો અને દેખતો થયો છે એમ તેઓએ માન્યું નહીં. તેઓએ તેને પૂછ્યું કે શું એ તમારો દીકરો છે કે જેને વિશે તમે કહો છો કે એ જન્મથી આંધળો હતો? તો હવે એ શી રીતે દેખતો થયો છે? તેના મા બાપે ઉત્તર આપ્યો કે એ અમારો દીકરો છે અને એ જન્મથી આંધળો હતો એ અમે જાણીએ છીએ, પણ હમણાં એ શી રીતે દેખતો થયો છે એ અમે જાણતા નથી. તેમજ તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી. એ પુખ્ત ઉંમરનો છે અને પૂછો, એ પોતે કહેશે. તેના મા બાપ યહૂદીઓથી બીતા હતા માટે તેઓએ એમ કહ્યું, કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે તે ખ્રિસ્ત છે એવું જો કોઈ કબૂલ કરે તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. તે માટે તેના મા બાપે કહ્યું કે જે પુખ્ત ઉંમરનો છે એને પોતાને પૂછો. તેથી જે આંધળો હતો તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું કે દેવની સ્તુતિ કર. અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે. ત્યારે તેણે ઉત્તર આપ્યો કે તે પાપી છે કે નહીં એ હું જાણતો નથી. એક વાત હું જાણું છું કે હું આંધળો હતો અને હું હવે દેખતો થયો છું. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તેણે શું કર્યું? તારી આંખો કેવી રીતે ઉઘાડી? તેણે તેઓને ઉત્તર આપ્યો કે મેં હમણાં જ તમને કહ્યું પણ તમે સાંભળ્યું નહીં. તમે શા માટે ફરીથી સાંભળવા માંગો છો? શું તમે પણ તેના શિષ્ય થવા ચાહો છો? ત્યારે તેઓએ તેની નિંદા કરીને કહ્યું કે તું તેનો શિષ્ય છે પણ અમે તો મૂસાના શિષ્ય છીએ. દેવ મૂસાની સાથે બોલ્યો એ અમે જાણીએ છીએ, પણ એ માણસ ક્યાંનો છે તે અમે જાણતા નથી. તે માણસે ઉત્તર આપ્યો કે એ તો અજાયબ જેવું છે કે તેણે મારી આંખો ઉઘાડી, તે છતાં પણ તે ક્યાંનો છે એ તમે જાણતા નથી. આપણે જાણીએ છીએ કે દેવ પાપીઓનું સાંભળતો નથી, પણ જો કોઈ દેવનું ભક્ત હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો તેનો તે સાંભળે છે. જગતના હરમથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે જન્મથી આંધળા માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. જો એ માણસ દેવની પાસેથી આવ્યો ન હોત તો તે કંઈ પણ કરી શકત નહીં. તેઓએ તેને ઉત્તર આપ્યો કે તું તો તદ્દન પાપોમાં જન્મ્યો છે અને શું તમને બોધ કરે છે? પછી તેઓએ તેને કાઢી મૂક્યો. તેઓએ તેને કાઢી મૂક્યો છે તેવું ઈશ્વરે સાંભળ્યું. ત્યારે તેણે તેને શોધી કાઢીને પૂછ્યું કે શું તું દેવના પુત્ર પર વિશ્વાસ કરે છે? તેણે ઉત્તર આપ્યો કે હે પ્રભુ, તે કોણ છે હું તેના પર વિશ્વાસ કરું. ઈશ્વરે તેને કહ્યું કે તેણે જોયો છે અને જે તારી પાસે વાત કરે છે એ જ તે છે. તેણે કહ્યું કે પ્રભુ હું વિશ્વાસ કરું છું. પછી તેણે તેનું ભજન કર્યું. ત્યારે ઈશ્વરે કહ્યું કે તેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય. માટે ન્યાયને સારું હું આ જગતમાં આવ્યો છું. જે પડોશીઓ તેની પાસે હતા તેઓ એ વાતો સાંભળીને તેને પૂછ્યું કે તો શું અમે પણ આંધળા છીએ? ઈશ્વરે તેઓને કહ્યું કે જો તમે આંધળા હોત તો તમને પાપ ન લાગત, પણ હવે તમે કહો છો કે અમે દેખતા છીએ માટે તમારો પાપ કાયમ રહે છે. અમે
યોહાનની લખેલી સુવાર્તા
તેનો 10મો અધ્યાય. હું તમને ખચિત ખચિત કહું છું કે જે બારણામાંથી ઘેટાના વાડામાં પ્યાસતો નથી પણ બીજે રસ્તે બીજે કોઈ રસ્તેથી ચડે છે તે ચોર તથા લૂંટારો છે. પણ બારણામાંથી જે પ્યાસે છે તે ઘેટા પાળક છે. ઘરવાન તેને સારું ઉગાડે છે અને ઘેટા તેનો સાથ સાંભળે છે અને તે પોતાના ઘેટાને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે. જ્યારે તે પોતાના સર્વ ઘેટાને બહાર કાઢે છે ત્યારે તેઓની આગળ ચાલે છે અને ઘેટા તેની પાછળ પાછળ ચાલે છે કેમ કે તેઓ તેનો સાધુ ઓળખે છે. પણ અજાણ્યાની પાછળ તેઓ ચાલશે નહીં પણ તેની પાસેથી નાસી જશે કેમ કે અજાણ્યાનો સાધ તેઓ ઓળખતા નથી. ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું પણ જે વાતો તેણે તેઓને કહી તેઓ સમજ્યા નહીં. તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે ઘેટાનું બારણું હું છું. જેટલા મારી અગાઉ આવ્યા તેઓ સર્વે ચોર તથા લૂંટારા છે પણ ઘેટાએ તેઓનું સાંભળ્યું નહીં. હું બારણું છું. મારા દ્વારા જો કોઈ પેસે તો તે ઉદ્ધાર પામશે અને માહે આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે. ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. હું ઉત્તમ ઘેટા પાળક છું. ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. જે ચાકર છે અને ઘેટા પાળક નથી એટલે જે પોતે ઘેટાનો ગણી નથી તે વરુને આવતું જોઈને ઘેટાને મૂકીને નાસી જાય છે. પછી વરુ તેઓને પકડીને તેઓને વિખેરી નાખે છે. તે નાસી જાય છે કેમ કે તે ચાકર છે અને ઘેટાની તેને કઈ ચિંતા નથી. હું ઉત્તમ ઘેટા પાળક છું અને પોતાનાને ઓળખું છું અને જેમ બાપ મને ઓળખે છે અને હું બાપને ઓળખું છું તેમ મારા પોતાના મને ઓળખે છે અને ઘેટાને સારું હું મારો જીવ આપું છું. મારા બીજા ઘેટા પણ છે તેઓ આ વાડામાંના નથી. તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો સાથ સાંભળશે અને એક ટોળું એક ઘેટા પાળક થશે. બાપ મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. કોઈ મારી પાસેથી તે લેતો નથી પણ હું મારી પોતાની મહેનત આપું છું. એ આપવાનો મને અધિકાર છે અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એ આજ્ઞા મારા બાપ તરફથી મને આપવામાં આવી છે. આ વાતોને યહૂદીઓમાં ફરીથી પક્ષ પડ્યા. યહૂદીઓમાંના ઘણાએ કહ્યું કે તેને ભૂત વળગેલું છે અને તે ગેલો છે, તમે તેનું કેમ સાંભળો છો? બીજાઓએ કહ્યું કે ભૂત વળગેલા માણસની આ વાતો નથી. શું ભૂત આંધળાઓની આંખો ઉગાડી શકે છે? હવે યરૂશલેમમાં પ્રતિષ્ઠા પર્વ હતું અને તે વખતે શિયાળો હતો. ઈસુ મંદિરમાં સુલેમાનની પરસાળમાં ફરતો હતો ત્યારે યહૂદીઓએ તેની આસપાસ ફરી વળીને તેને કહ્યું કે તું ક્યાં સુધી અમને સંદેહમાં રાખશે? જો તું ખ્રિસ્ત હોય તો તે અમને સ્પષ્ટ કે. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે મેં તો તમને કહ્યું પણ તમે માનતા નથી. મારા બાપને નામે જે કામો હું કરું છું તેઓ મારે વિશે સાક્ષી આપે છે પણ તમે વિશ્વાસ કરતા નથી કેમ કે તમે મારા ઘેટામાંના નથી. મારા ઘેટા મારો સાંભળે છે વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. મારો બાપ જેણે મને તેઓને આપ્યા છે તે સૌથી મોટો છે અને બાપના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. હું તથા બાપ એક છીએ. ત્યારે યહૂદીઓએ તેને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે મેં બાપ તરફથી તમને ઘણા સારા કામો દેખાડ્યા છે, તેઓ મને કયા કામને લીધે તમે મને પથ્થર મારો છો? યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે કોઈ સારા કામને લીધે તમે તેને પથ્થર મારતા નથી પણ દુર્ભાષણને લીધે અને તું માણસ છતાં પોતાને દેવ ઠરાવે છે તેને લીધે. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે મેં કહ્યું કે તમે દેવો છો એમ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી? જેઓની પાસે દેવનું વચન આવ્યું તેઓને જો તેણે દેવો કહ્યા અને શાસ્ત્રનો ભંગ થતો નથી તો જેને બાપે અભિષેક કરીને જગતમાં મોકલ્યો તેણે કહ્યું કે હું દેવનો દીકરો છું તો શું તમે તેને એમ કહો છો કે તું દુર્ભાષણ કરે છે? જો હું મારા બાપના કામ નથી કરતો તો મારા પર વિશ્વાસ ન કરો પણ જો હું કરું છું તો જો કે તમે મારા પર વિશ્વાસ ન કરો તો પણ એક કામો પર વિશ્વાસ કરો.
કે જેથી તમે જાણો અને સમજો કે બાપ મારામાં છે અને હું બાપમાં છું. ત્યારે તેઓ ફરીથી તેને પકડવાની કોશિશ કરી, પણ તેઓના હાથમાંથી નીકળી ગયો. પછી યર્દન પેલે પાર, જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો, તે ઠેકાણે એ પાછો ગયો અને ત્યાં રહ્યો. ઘણા તેની પાસે આવ્યા, તેઓએ કહ્યું કે યોહાને કઈ ચમત્કાર કર્યો ન હતો એ ખરું, પણ યોહાને એના વિશે જે જે કહ્યું તે બધું ખરું હતું, અને ત્યાં ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.